એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આપણને સમજાવે છે કે આજની દુનિયા જેવી આપણે જાણીએ છીએ ને એના પાયા કઈ રીતે નંખાયા. એક એવો સમયગાળો જેણે બધું જ એમ સમજો કે બદલી નાખ્યું.
બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ એરિક હોબ્સબોમના ખૂબ જ જાણીતા પુસ્તક ક્રાંતિનો યોગ 1789-1748 વિશે. અને આ છે ને ખાલી ઇતિહાસ નથી, પણ એક રીતે કહીએ તો આપણા આજના સમયને સમજવા માટેની ચાવી જેવું છે.
કારણ કે આજે પણ આપણે જે રાજકીય વિચારોની વાત કરીએ છીએ, પેલું ઉદારવાદ હોય કે સમાજવાદ, અને જે આર્થિક વ્યવસ્થામાં જીવીએ છીએ મૂડીવાદ, કે પછી રાષ્ટ્ર રાજ્યનો જે ખ્યાલ છે, આ બધાના મૂળ એવું કહેવાય કે આ 60 વર્ષોમાં જ છે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે આપણી દુનિયા કંઈ એમ જ નથી બની ગઈ. સાચી વાત. અને એ જોવું ખરેખર રસપ્રદ છે કે ફક્ત 60 વર્ષના ગાળામાં દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ. એટલે જૂની વ્યવસ્થાઓ તૂટી અને નવી વ્યવસ્થાઓ, નવા વિચારો, એ બધાનો જન્મ થયો. ચાલો તો આ સમયગાળાની અંદર જઈએ અને સમજીએ કે આ બધું કેવી રીતે થયું.
હા, શરૂઆત કરીએ લેખકથી. એરિક હોબ્સબોમ 1970-2012 કોણ હતા એ?
હોબ્સબોમ 20મી સદીના બ્રિટનના સૌથી જાણીતા અને કદાચ સૌથી પ્રભાવશાળી ઇતિહાસકારોમાંના એક ગણાય. કેમ્બ્રિજમાં ભણ્યા, પછી લંડનમાં લાંબો સમય ભણાવ્યું, અને એક મહત્વની વાત એ છે કે તેઓ આજીવન માર્ક્સવાદી રહ્યા, પણ એમ નહીં કે આંધળા થઈને, ટીકાત્મક દ્રષ્ટિથી.
ઓકે, તો પછી એમના આ માર્ક્સવાદી દ્રષ્ટિકોણની ખાસિયત શું હતી? મતલબ એમના લખાણને એ કેવી રીતે અલગ પાડે છે?
હા, એનાથી છે ને તેઓ ઇતિહાસને ફક્ત રાજા રાણીઓ કે મોટી રાજકીય ઘટનાઓ તરીકે નહોતા જોતા. તેઓ ઇતિહાસના મૂળમાં જ હતા, એટલે કે આર્થિક ફેરફારો, ઉત્પાદનના સાધનોમાં શું બદલાવ આવ્યો, જુદા જુદા સામાજિક વર્ગો વચ્ચેના સંબંધો, એમના સંઘર્ષો, એના પર એમનું ધ્યાન રહેતું. તેઓ હંમેશા પૂછતા કે ભાઈ આ મોટા ફેરફારો થયા, એની અસર સામાન્ય માણસ પર શું પડી? આની નીચેથી ઇતિહાસ કહે છે, ખબર છે?
હા, એટલે સામાન્ય લોકોના અનુભવોને કેન્દ્રમાં લાવ્યા.
બરાબર.
અને એમણે આધુનિક વિશ્વ પર 4 પુસ્તકોની એક આખી સિરીઝ લખી છે, જેમાંથી આ ક્રાંતિનો યુગ પહેલું પુસ્તક. એમની તાકાત એ હતી કે તેઓ આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક આ બધા પાસાઓને એક સાથે જોડીને એક મોટું એમ સુસંગત ચિત્ર ઊભું કરી શકતા હતા.
બરાબર. અને એમની દ્રષ્ટિ પણ વૈશ્વિક હતી, ઘણી બધી ભાષાઓ જાણતા, ઘણા દેશોના સ્ત્રોતોનો ઉપયોગ કરતા. એટલે તેઓ ખાલી યુરોપની વાત નથી કરતા, પણ દુનિયા પર આ ક્રાંતિઓની શું અસર થઈ એ બતાવી શક્યા. તેઓ કોઈ એક દેશની જીતની કહાણી નથી કહેતા, પણ એક નવા વર્ગ, જેને બુર્જવા કહીએ એટલે કે મધ્યમ વર્ગ, એના ઉદયની વાત કરે છે, અને સાથે સાથે એના ભવિષ્યના પ્રતિસ્પર્ધી પ્રોલેતારિયત એટલે કે ઔદ્યોગિક કામદાર વર્ગ, એના જન્મની પણ વાત કરે છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? હોબ્સબોમ મૂળ શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ છે દ્વિક્રાંતિ, ડ્યુઅલ રિવોલ્યુશન. હોબ્સબોમની મુખ્ય દલીલ એમ છે કે 1789-1848 વચ્ચેના સમયમાં આપણી આધુનિક દુનિયાનો જન્મ બે ક્રાંતિઓ દ્વારા થયો, અને આ બેઉ એક જ સમયે થઈ અને પાછી એકબીજા સાથે જોડાયેલી હતી. એક હતે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ.
હા, ટેકનોલોજીને અર્થતંત્રવાળી.
બરાબર.
ઓકે, એટલે એક બાજુ ઇકોનોમી અને ટેકનોલોજીમાં ધરમૂળથી ફેરફાર બ્રિટનમાં, અને બીજી બાજુ ફ્રાન્સમાં રાજકારણ અને વિચારોમાં મોટો ભૂકંપ.
એકદમ બરાબર. ઔદ્યોગિક ક્રાંતિએ શું કર્યું? ઉત્પાદનની રીત બદલી નાખી, ફેક્ટરીઓ આવી, મશીનો આવ્યા, એણે નવી મૂડીવાદી અર્થવ્યવસ્થા ઊભી કરી અને નવા સામાજિક વર્ગો બનાવ્યા, એટલે કે ઉદ્યોગપતિ માલિકો અને પગાર પર કામ કરતા મજૂરો. બીજી બાજુ ફ્રેન્ચ ક્રાંતિએ સદીઓ જૂની રાજાશાહી અને સામંતશાહી વ્યવસ્થાનો અંત આણ્યો, અને એણે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જેવા નવા રાજકીય આદર્શો આપ્યા, અને સાથે સાથે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર રાજ્ય જેવા ખ્યાલોને પણ જન્મ આપ્યો.
એટલે હોબ્સબોમનો સવાલ એ છે કે 1780નું વિશ્વ જે મોટે ભાગે ખેતી પર નભતું હતું, રાજાઓ અને જમીનદારોના હાથમાં હતું, ધીમું હતું, એ ફક્ત 60 વર્ષમાં 1840 સુધીમાં ફેક્ટરીઓ, રેલવે, શહેરો, મધ્યમ વર્ગના દબદબાવાળું અને ઉદારવાદ, સમાજવાદ જેવી નવી વિચારધારાઓથી ભરેલું વિશ્વ એ કેવી રીતે બની ગયું? આટલો મોટો ફેરફાર કેવી રીતે આવ્યો?
અને એમનો જવાબ છે આ દ્વી ક્રાંતિ. તેઓ આને એક મોટા જ્વાળામુખીના બે મુખ જેવા ગણાવે છે, જે જાણે એક સાથે ફાટ્યા અને આખી દુનિયા બદલાઈ ગઈ. એમના મતે માનવ ઇતિહાસમાં ખેતીની શોધ થઈ એ પછીનો આ સૌથી મોટો બદલાવ હતો. આ બે ક્રાંતિઓએ મળીને જ મૂડીવાદી અર્થતંત્ર અને ઉદાર બુર્જવા સમાજનું વર્ચસ્વ સ્થાપિત કર્યું, જેને આપણે આજે આધુનિક કહીએ છીએ. પુસ્તકનો ઉદ્દેશ આ જટિલ પ્રક્રિયાને સામાન્ય બુદ્ધિશાળી વાચક માટે સમજાવવાનો છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકને એમણે બે ભાગમાં વહેંચ્યું છે, ઘટનાક્રમ અને પરિણામો. આપણે દરેક પ્રકરણની બધી વિગતોમાં તો નહીં જઈએ, પણ જે મુખ્ય ફેરફારો થયા અને એ કેવી રીતે જોડાયેલા હતા એને સમજીએ. તો શરૂઆત ક્યાંથી થઈ?
શરૂઆત થઈ વમ 18મી સદીના અંત ભાગમાં. 1780નું વિશ્વ આમ જોવો તો ધીમું લાગતું હતું, પણ અંદરખાને ઘણું બધું બદલાઈ રહ્યું હતું. વ્યાપાર વધી રહ્યો હતો, નવા વિચારો, પેલો જ્ઞાનોદયનો પ્રભાવ એ ફેલાતા હતા. અને પછી આવ્યો મોટો ધડાકો, પહેલા બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ. આ ખાલી થોડા મશીનોની વાત નહોતી.
ના, કપાસ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી આવી, જેમ કે સ્પિનિંગ જેની, પાવરલૂમ, ફેક્ટરીઓ બનવા માંડી. પણ સૌથી મોટો ફેરફાર થયો કામ કરવાના સંબંધોમાં. હવે માલિક અને મુક્ત મજૂર, એટલે કે જે વેતન માટે કામ કરે, એવો નવો સંબંધ બન્યો.
અને લગભગ એ જ સમયે ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ, ફ્રેન્ચ ક્રાંતિ.
હોબ્સબોમ કહે છે કે એ અમેરિકન ક્રાંતિ કરતાં પણ વધારે મૂળગામી હતી, કેમ કે એણે ખાલી રાજાને હટાવ્યા નહીં, પણ સદીઓ જૂના સામાજિક ભેદભાવો, કુલીન વર્ગના જે વિશેષાધિકારો હતા એ બધું ખતમ કર્યું, નાગરિક અધિકારોની ઘોષણા થઈ. આ એક રીતનો સામાજિક ભૂકંપ જ હતો.
સાચી વાત. અને આ બંને ક્રાંતિઓ પછી સ્થિરતા ન આવી. ફ્રેન્ચ ક્રાંતિ પછી લગભગ 25 વર્ષ સુધી યુરોપમાં સતત યુદ્ધો ચાલ્યા. નેપોલિયનના યુદ્ધોએ ક્રાંતિના વિચારો અને ફ્રેન્ચ કાયદા વહીવટને આખા યુરોપમાં ફેલાવ્યા, ઘણી જૂની વ્યવસ્થાઓ તોડી નાખી. પછી 1815માં વિયેના કોંગ્રેસમાં જૂની વ્યવસ્થા પાછી લાવવાનો પ્રયત્ન થયો, પણ હવે એ શક્ય નહોતું. ક્રાંતિના જે બીજ રોપાયા હતા, ખાસ કરીને ઉદારવાદ અને રાષ્ટ્રવાદ, એ હવે ઉગી નીકળ્યા હતા. અને એટલે જ આપણે જોઈએ છીએ કે 1820માં, 1830માં અને છેલ્લે 1848માં ફરીને ક્રાંતિના મોજા આવ્યા.
તો આ દ્વિક્રાંતિએ દુનિયાનું ચિત્ર આખું બદલી નાખ્યું. એના મુખ્ય પરિણામો શું હતા? સૌથી મોટા ફેરફાર કયા થયા?
સૌથી મોટું પરિણામ કદાચ એ ગણી શકાય કે સમાજનું જે કેન્દ્ર હતું ને, એ હવે જમીનદાર કુલીન વર્ગ પાસેથી ખસીને નવા ઉભરી રહેલા મધ્યમ વર્ગ બુર્જવાના હાથમાં આવી ગયું. એટલે કે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વકીલો, ડોક્ટરો, ઇન્જિનિયરો, જેમની પાસે પૈસા હતા, શિક્ષણ હતું, તેમના માટે હવે રસ્તા ખુલ્લા હતા. જેને હોબ્સબોમ કહે છે પ્રતિભા માટે ખુલ્લું ક્ષેત્ર, કરિયર ઓપન ટુ ટેલેન્ટ. હવે જન્મ નહીં, પણ તમારી યોગ્યતા અને હા, સંપત્તિ પણ એ મહત્વની બની. અને આ વર્ગે પોતાના હિતોને સાચવે એવી વિચારધારા, એટલે કે ઉદારવાદ, એને ખૂબ પ્રોત્સાહન આપ્યું.
પણ આ સિક્કાની બીજી બાજુ પણ હતી, ખરું ને? કારણ કે બધા માટે તો પ્રતિભા માટે ખુલ્લું ક્ષેત્ર નહોતું.
બિલકુલ નહોતું. આ બુર્જવા વર્ગના ઉદયની સાથે જ જન્મ થયો એક બીજા બહુ મોટા વર્ગનો, ઔદ્યોગિક કામદાર વર્ગ, એટલે કે પ્રોલેતારિયત. ફેક્ટરીઓમાં, ખાણોમાં, શહેરોની ગંદી ગલીઓમાં કામ કરતા લાખો લોકો. હોબ્સબોમ તો ત્યાં સુધી કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિની કદાચ સૌથી મહત્વની પેદાશ આ નવો વર્ગ હતો. અને તેમની જે ભયાનક પરિસ્થિતિ હતી, શોષણનો જે સહિયારો અનુભવ હતો, એમાંથી જ નવી વર્ગ ચેતના જન્મી. અને એમાંથી જ શરૂઆત થઈ મજૂર આંદોલનોની, ટ્રેડ યુનિયનોની અને સમાજવાદી વિચારોની.
એટલે એક તરફ ઉદારવાદ અને મધ્યમ વર્ગનો ઉદય, અને બીજી તરફ સમાજવાદ અને કામદાર વર્ગનો જન્મ. આધુનિક રાજકારણના જે બે મુખ્ય ધ્રુવો આપણે આજે પણ જોઈએ છીએ, એ અહીં આકાર લઈ રહ્યા હતા. અને ત્રીજો મોટો વિચાર જે આ યુગમાં આવ્યો તે કયો હતો?
રાષ્ટ્રવાદ. આજનો જે રાષ્ટ્રવાદ છે ને, એટલે કે એક ભાષા, એક સંસ્કૃતિ, એક ઇતિહાસના આધારે લોકોનું પોતાનું એક રાજ્ય હોવું જોઈએ, આ વિચાર પણ આ જ યુગની દેન છે. એને બળ ક્યાંથી મળ્યું? તો ફ્રેન્ચ ક્રાંતિના લોકો અને રાષ્ટ્રના ખ્યાલમાંથી. અને પેલી રોમેન્ટિક ચળવળ હતી જે લોક સંસ્કૃતિ અને ભૂતકાળ પર ભાર મૂકતી હતી, એના પ્રભાવથી. શરૂઆતમાં તો રાષ્ટ્રવાદ ઉદારવાદીઓ સાથે જોડાયેલો હતો, પણ પછીથી એ રાજ્યો બનાવવા, જેમ કે જર્મની, ઇટાલી, અને સામ્રાજ્યો તોડવા, જેમ કે ઓસ્ટ્રિયન, ઓટોમન માટેની એક જબરજસ્ત શક્તિ બની ગયો.
ખરેખર આ ત્રણ પરિબળો, મૂડીવાદ અને ઉદારવાદ, સમાજવાદ અને કામદાર ચળવળ, અને રાષ્ટ્રવાદ, આજે પણ દુનિયાને ચલાવી રહ્યા હોય એવું લાગે છે. તો પુસ્તકની મુખ્ય થીમ્સ પણ આ જ ગણી શકાય, બરાબર?
હા, મુખ્ય સંદેશાઓ આ જ છે એમ કહી શકાય. એક, દ્વિક્રાંતિનો કેન્દ્રીય રોલ. આર્થિક અને રાજકીય ક્રાંતિ અલગ નહોતી, પણ એકબીજા સાથે જોડાયેલી હતી, અને તેણે જ આધુનિક વિશ્વ બનાવ્યો. બે, બુર્જુઆ વર્ગનો વિજય. આ ક્રાંતિનો મુખ્ય ફાયદો મધ્યમ વર્ગને થયો, અને તેમણે સમાજ અને રાજકારણને પોતાના વિચારો પ્રમાણે આકાર આપ્યો. ત્રણ, કામદાર વર્ગનો ઉદય અને તેની ચેતના. આ ક્રાંતિનું એટલું જ મહત્વનું બીજું પરિણામ હતું નવા ઔદ્યોગિક કામદાર વર્ગનો જન્મ અને તેના પોતાના હકો માટેના સંઘર્ષની શરૂઆત. ચાર, આધુનિક વિચારધારાઓનો જન્મ. દુનિયા બદલાઈ રહી હતી, એટલે એને સમજવા અને વધુ બદલવા માટે નવા વિચારોની જરૂર પડી, જેમ કે ઉદારવાદ, સમાજવાદ, રાષ્ટ્રવાદ, રૂઢિચુસ્તતા. પાંચ, રાષ્ટ્ર રાજ્યની કલ્પના. રાષ્ટ્રવાદનો વિચાર અને રાષ્ટ્ર રાજ્યનું મોડેલ એ 19મી અને 20મી સદીની સૌથી શક્તિશાળી રાજકીય શક્તિ બની.
અને આ બધું આજે પણ કેટલું પ્રસ્તુત છે. આપણે ભારતમાં જોઈએ તો રાષ્ટ્રવાદની ચર્ચાઓ સતત ચાલતી રહે છે. આર્થિક વિકાસના કયા મોડેલ સારા એના પર ચર્ચા થાય છે. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચેના તણાવ અને સંઘર્ષ આપણે જોઈએ છે. આ બધાના મૂળ જાણે આ સમયગાળામાં દેખાય છે.
સાચી વાત. હોબ્સબોમના પુસ્તકમાં કેટલાક વાક્યો એવા ધારદાર છે જે આખા યુગનો સારાંશ કહી દેશે. જેમ કે એમણે કહ્યું છે કે દ્વિક્રાંતિ એ બે અલગ ઇતિહાસ નથી, પરંતુ એક મોટા પ્રાદેશિક જ્વાળામુખીના બે મુખ હતા જેમના વિસ્ફોટથી દુનિયા બદલાઈ ગઈ.
આ એક વાક્ય જ આખા પુસ્તકનું નિચોડ આપી દે છે.
હા, અને પેલું વાક્ય પણ મને બહુ ગમ્યું. ઔદ્યોગિક ક્રાંતિએ માનવીએ ક્યારે જોયું હોય તેવું સૌથી કદરૂપું વિશ્વ બનાવ્યું, પણ તેણે માનવ ઇતિહાસની સૌથી વિશાળ અને શક્તિશાળી ઉત્પાદક શક્તિ પણ બનાવી. આ જે વિરોધાભાસ છે ને પ્રગતિનો, એને કેટલી સચોટ રીતે પકડ્યો છે. બરાબર કે એક તરફ અભૂતપૂર્વ ઉત્પાદન અને સંપત્તિનું સર્જન થયું, તો બીજી તરફ એટલી જ ભયાનક ગરીબી, ગંદકી અને માનવીય પીડા પણ ઊભી થઈ. અને બ્રિટન અને ફ્રાન્સના રોલ વિશે એમણે જે કહ્યું છે એ પણ બહુ મહત્વનું છે. જો 19મી સદીની નવી અર્થવ્યવસ્થા મુખ્યત્વે બ્રિટિશ ઔદ્યોગિક ક્રાંતિના પ્રભાવ હેઠળ બની, તો તેની રાજનીતિ અને વિચારધારા મુખ્યત્વે ફ્રેન્ચ ક્રાંતિ દ્વારા બની. બ્રિટને રેલવે અને ફેક્ટરીઓ માટે મોડેલ પૂરું પાડ્યું, ફ્રાન્સે ક્રાંતિઓ કરી અને વિચારો આપ્યા. જાણે કે બ્રિટને હાર્ડવેર આપ્યું અને ફ્રાન્સે સોફ્ટવેર પૂરું પાડ્યું.
હા હા, બરાબર. તો આ બધું જાણ્યા પછી આ પુસ્તક આપણને, એટલે કે સામાન્ય લોકોને, રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? આ ખાલી ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે છે કે પછી?
માટે પણ ખૂબ ઉપયોગી છે, અનેક રીતે. પહેલું તો આજનું રાજકારણ સમજવા માટે. આપણે રોજબરોજ ડાબેરી, જમણેરી, ઉદારવાદી, રાષ્ટ્રવાદી જેવા શબ્દો સાંભળીએ છીએ, વાપરીએ છીએ, પણ આ બધાનો અર્થ શું છે, એ ક્યાંથી આવ્યા, તેમની વચ્ચે શું મતભેદ છે, એ સમજવા માટે આ પુસ્તક એકદમ પાયાનું જ્ઞાન આપે છે. બીજું, આપણી આર્થિક દુનિયાને સમજવા માટે. શા માટે આર્થિક વૃદ્ધિ પર આટલો બધો ભાર મૂકવામાં આવે છે? બજારો કેવી રીતે કામ કરે છે? આ વૈશ્વિક અર્થતંત્રમાં આટલી અસમાનતા કેમ છે? આ બધાના મૂળ ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદના ઉદયમાં રહેલા છે. અને ત્રીજું, આપણા સમાજને વધુ સારી રીતે ઓળખવા. મધ્યમ વર્ગની માનસિકતા કેવી રીતે ઘડાઈ? કામદાર વર્ગના પ્રશ્નો શું છે? જુદા જુદા સમુદાયો વચ્ચેના સંબંધો કેવી રીતે બદલાયા? આ બધું સમજવામાં પણ મદદ મળે છે.
અને કદાચ મારા મતે સૌથી મહત્વનું એ છે કે એ આપણને સમજાવે છે કે વિચારોમાં કેટલી તાકાત હોય છે. સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્ર જેવા અમૂર્ત લાગતા વિચારોએ ખરેખર દુનિયા બદલી નાખી. એટલે એ આપણને વિચારવા પ્રેરે છે કે આજના જે વિચારો છે એ ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે છે.
બરાબર કહ્યું. આ પુસ્તક આપણને કોઈપણ મોટા ફેરફારને માત્ર ઉપર છલ્લી રીતે નહીં પણ ઊંડાણપૂર્વક જોવાની દ્રષ્ટિ આપે છે. એમ શીખવે છે કે કોઈપણ ઘટના પાછળના આર્થિક, સામાજિક અને વૈચારિક કારણો શું હોઈ શકે છે તે તપાસો.
તો અંતે આ પુસ્તકમાંથી તમારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ કયો હતો? કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ? મારા માટે એ સમજવું કે આપણી આસપાસની દુનિયા, આપણા નિયમો, આપણા વિચારો એ કંઈ કુદરતી કે અનિવાર્ય નથી. એ પથ્થર પરની લકીર નથી. એ ઇતિહાસના એક ચોક્કસ ખૂબ જ ઉથલપાથલ વયા સમયગાળામાં ઘડાયા છે, અને જો એ ઘડાયા છે તો એનો અર્થ એ કે ભવિષ્યમાં એ બદલાઈ પણ શકે છે.
સાચી વાત. મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે કેવી રીતે આ બે અલગ અલગ લાગતી ક્રાંતિઓ, એક ફેક્ટરીઓ અને મશીનોની, અર્થતંત્રની, અને બીજી વિચારો અને રાજકારણની, ખરેખર એકબીજા સાથે આટલી ગાઢ રીતે જોડાયેલી હતી. એવું નહોતું કે એક અહીં થઈને બીજી ત્યાં થઈ. ના, તે એકબીજાને બળ આપતી હતી, એકબીજાને પ્રભાવિત કરતી હતી, અને સાથે મળીને તેમણે આધુનિક યુગનો પાયો નાખ્યો. આ પુસ્તક આપણને એ પણ શીખવે છે કે ઇતિહાસ કોઈ સીધી સરળ રેખામાં નથી ચાલતો, પણ આવા મોટા જ્વાળામુખી વિસ્ફોટ જેવા સમયગાળા દ્વારા મોટા કૂદકા મારે છે.
અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ જે પ્રગતિ થઈ એની એક મોટી કિંમત પણ ચૂકવવામાં આવી હતી. જેમ તમે કહ્યું, અપાર સંપત્તિ અને તકોની સાથે સાથે અપાર ગરીબી અને શોષણ પણ સર્જાયું. અને એ જે વિરોધાભાસ છે એ તણાવ આજે પણ આપણા વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે ચાલુ જ છે.
ચોક્કસપણે. એટલે જ એરિક હોબ્સબોમનું ક્રાંતિનો યુગ વાંચવું એ ફક્ત ભૂતકાળને જાણવા માટે નથી, પણ આપણા વર્તમાનને અને કદાચ ભવિષ્યને સમજવા માટે પણ ખૂબ જરૂરી છે. તે આપણને આધુનિક દુનિયાની બ્લુપ્રિન્ટ સમજવામાં મદદ કરે છે એમ કહી શકાય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.